કોઈ પણ પ્રસંગ ઘરમાં લેવાનો હોય તેની તૈયારીઓ કેટલા બધા સમયથી આગળથી મનથી કાર્યથી વ્યવસ્થાથી કેટલું બધું આપણે વ્યસ્ત રહીએ છીએ અને એના માટે કેટલી દોડધામ, મગજ એમાં કેટલું સરસ, કેટલું બધું પરોવાયેલું હોય. આટલા દિવસ રહ્યા, નજીક આવી ગયું, હવે તૈયારી કરવાની છે. એમ તુલસીજી પણ માનસની રચનાના આરંભમાં એટલી બધી માનસિક તૈયારીઓ છે અને એ તૈયારીઓ પણ એટલી મોટી છે અને છતાં એ સુવ્યવસ્થિત છે. એ તૈયારીમાં બધો જ પ્રસંગ સાંગોપાંગ પાર ઉતરે, કોઈ પણ જાતનું વિઘ્ન ન આવે ને સારામાં સારી સારામાં સારો પ્રસંગ બને, એમ માનસની રચનાની અંદર પણ તુલસીજી સતર્ક છે, સાવધ છે. કઈ રહી જતું તો નથી ને, કઈ ભૂલાતું તો નથી ને. કદાચ ઘરમાં પ્રસંગ હોય તો બધું 10 વાર જોઈએ, બરાબર છે, કઈ કઈ રહી ગયું છે, કઈ ખૂટતું છે, કઈ ઓછું છે. આમ તુલસીજી પણ માનસ રચનાની અગાઉ પોતાની માનસિક તૈયારીઓ એટલી બધી સૂક્ષ્મ છે કે કઈ જ ભૂલી ના જવાય. કોઈ ઋષિઓને, કોઈ મહાપુરુષોને, ધર્મની પરંપરાને, ધર્મના જે ગ્રંથો છે બધા જ, એના કવિઓ જે છે, એના લેખકો છે, કોઈને બાકી નથી રાખ્યા. હવે તુલસીજી ત્યાં જઈ રહ્યા છે જે ચરમસીમા ઉપર છે, એની નીચેના બધાને વંદન કરી લીધા અને હવે છેવટે બંદવ મુનિપદ કંજ કહી દીધું. અને એમણે શું કર્યું છે, આ જે સર્જન કર્યું છે, એવા બંદવ ચાર્યુ વેદ, એ ચારે વેદોને પણ વંદના. એક વસ્તુ ખ્યાલ રાખો, સમજવા જેવી છે કે જે આપણો ધર્મગ્રંથ છે, જે આપણી સંસ્કૃતિની પરંપરા છે, જેને આપણે ઉપાસીએ છીએ, જેમાંથી આપણને આખા જીવનનું ઘણું બધું ભાથું પાથે મળવાનું છે અને જીવન રક્ષાવાનું છે, એ ગ્રંથને આદર આપ. એને નીચે ભોંય મૂકી અને ફરતા ફરી એ અપમાન છે. તુલસીજી તો ગ્રંથની વંદના કરવાની વાત કરે છે અને માથે મૂકીને. હવે આપણી સંસ્કૃતિ તો બરાબર છે, પણ પશ્ચિમની સંસ્કૃતિનો પેલો ઘેટે કે છે, એ ગીતાજીને માથે મૂકીને નાચ્યો છે, બૃહદારણ્યક ઉપનિષદને એને માથે મૂક્યું છે. તો જો જ્યારે બીજી સંસ્કૃતિના આપણા ગ્રંથને આટલો બધો ઊંચો આદર આપતા હોય હૃદય સુધી આવા ભાવથી, તો આપણે જેની ઉપાસના કરીએ છીએ, જેના અનુષ્ઠાન કરીએ છીએ, જેના નિત્ય નિયમ કરીએ છીએ, એને નીચે કેવી રીતે મુકાય? હંમેશા સદગ્રંથનું સન્માન કરવાનું હોય, એનો આદર થવો જોઈએ. એટલે ક્યાંય પણ નિમ્નતા ન અનુભવવી જોઈએ. એમાં મસ્તકથી વંદન તો કરીએ, પછી એને ભોંએ જ્યાં પગ મુકાતા હોય ત્યાં ન મૂકી શકાય. તુલસીજી તો બંદવ ચાર્યુ વેદ કહીને પોતાનું માથું વેદોમાં મૂકી દીધું. કોઈ પણ આપણો ગ્રંથ હોય એને અમથામથા વારી ના દેવાય, ગણને આદત હોય છે, એને ભય ના મુકાય. પગ પગ તોડવાનું બાકી રહ્યું, પણ પગે ઠોકરો આગતી હોય છે, એ આપણી જાતનું અપમાન છે, આપણી સંસ્કૃતિની, આપણા પરંપરાની, આપણા ધર્મ અને ધર્મગ્રંથનું અપમાન છે. એટલે આ ક્યારે ભૂલાય નહીં, તુલસીજી પાસેથી લઈએ. બંદવ ચાર્યુ વેદ, બધા જ શાસ્ત્ર ગ્રંથોને મારા હૃદયપૂર્વકની વંદના છે, એને આદર અપાય, એને માથે મુકાય. ભવબારિધી બોહિત સરિસ, વેદોની અંદર જે જ્ઞાન છે તત્વજ્ઞાન છે, આત્માનુસંધાન છે. જય મહારાજે તો કહ્યું કે અસી પદમાં ચિત્તધાર, હું એ જ છું, એમાં તારું લક્ષ્ય પૂરેપૂરું બનાવ. હું બીજો નથી, હું આ શરીર પણ નથી, દુનિયાનો વ્યવહાર પણ મારો નથી, પણ હું માત્ર એ જ છું જે તું છે. તો એને કેટલો સરસ અસી પદમાં, અસી પદ એટલે આત્મપદ, અને એમાં પણ દ્રઢતા હું છું જ, હું આત્મા છું, હું શરીર નથી. કેટલો સરસ ભાવ છે કે એ રીતે વેદો પણ આપણને એનું તત્વ જ્ઞાન કે છે, એને વેદાંત કે છે. એ વેદાંત માંથી આ જ વસ્તુ બતાવે છે. અને જય મહારાજની સ્તુતિ કરતા કરતા લક્ષ્મણદાસજી પણ કેવી વાત કરી, વેદ્યમ વેદાંત ગમ્યમ. વેદ્ય એટલે આત્મા જાણવા યોગ્ય છે. શાનાથી જાણાશે? વેદાંતથી. રહસ્ય પરશિવમ, પરમ કલ્યાણનું રહસ્ય. શુદ્ધ બોધય એક રૂપમ, શુદ્ધ બોધ કે આ આત્મા એ જ શુદ્ધ બુદ્ધ હું છું. સત ચિત આનંદ સ્વરૂપ તે હું છું. શુદ્ધ બોધય એક રૂપમ જ્ઞાત્વાત્માનં ચ સર્વે. મને જય મહારાજના સાનિધ્યમાંથી યત સંગમ, જય મહારાજે મને શરણું આપ્યું અને શરણમાંથી મને મળ્યું આ. શુદ્ધ બોધૈક રૂપમ, હું શુદ્ધ બુદ્ધ ચૈતન્ય આત્મા છું. અને એનાથી શું મળ્યું? યોગની અંદર નિષ્ઠા મળી. યોગ નિષ્ઠા બભૂવ, મને મારા પોતાના આત્માની સાથેનું અનુસંધાનની અંદર નિષ્ઠા થઈ. હવે જો આ ચાર વેદોની અંદર આપણને આપણા પોતાના સ્વરૂપનું તત્વ દર્શન કરાવતા હોય તો એ કેવી રીતે દર્શન કરાવે છે? અહીંયા આગળ કહ્યું કે ભવ બારિધિ બોહિત, આ ભવસાગર હોડીમાં પાણી ભરાય કેટલું હોય, એને લઈને પાર ઉતરી જવાય ને. પણ આ તો પેલું કાલ પેલું બોયું બોયું વાત કરી હતી ને, લાકડામાં ખોદી નાખે ને પછી એમાં એની અંદર બેસે અને એનાથી પાર ઉતરવાનું જળાશયમાં. તો ભવસાગર કોઈ ખભા ખાબોચ્યું તાળું ઉતરવાની વાત નથી. પણ અહીં તો તુલસીદાસ તો કે છે, ગોપદ ઇવ ભવ નિધિત રહી. ચોમાસામાં વરસાદ પડે, માટી પલ્લીને ઢીલી થઈ ગઈ હોય, એની અંદર ગાયની કે ખરીનો નાનો ખાડો પડે, વરસાદ પડે ને એની અંદર થોડું પાણી ભરાય, એમાં એને ઓળંગતા કૂદતા કેટલી વાર લાગે? નાના છોકરાએ કૂદી જાય, આપણે જોયું છે ને, કૂદ્યા છે ખરે. એ કાચી માટીનો અનડિયામાં કેમ, જેદાર રોડ કે પથ્થર હતા, કાચી માટી હતી. તો એ જેમ એ ખાબોચ્યું ગોપદ ઈવ ભવનિધિ તરી, ભવસાગર તરી જાય. તો અહીંયા આગળ તો આ બોયું કહ્યું, બોયામાં બેસીને ભવસાગર પાર કરી દેવાય. અને એને અને એ આખો બોહિત સરીસ, જેમ એની અંદર એ બોયાની અંદર થોડું પાણી ભરી જાય તો કે ડૂબી થોડા જવાના હતા, એ તરવાનું જ છે. તો આમ ભવસાગર ને પણ પોતાની અંદર રાખીને પાર ઉતરી જાય. જેનાથી વેદના વેદાંત જ્ઞાનથી શાંતમ શ્રી, કેટલો સરસ. અને પ્રણત જન મન અભિષ્ટદમ, એનું કલ્યાણકારી આપે. નિત્ય વંદન કરનારને માગો, પણ એવું ના માગશો કે ગાડીના રમકડા આલો ને ઢીંગલા આલો ને. અભિષ્ટદમ, તમને તમારા કલ્યાણનું આપવા વાળા છે. એવા ભાવથી જો અહીંયા ગાડી બોહિત ભવસાગર તરહી કહી દીધું, એમ જીનહી ને સ્વપ્ને ઉખેદ બરનત રઘુવર દિવસદ જશે. ભગવાનના આ ગુણાનુવાદ કથા નહીં, ભગવાનના ગુણાનુવાદ એમનો યશ ગાવાની અંદર સહેજ પણ મનની અંદર ખેદ ન થાય. જી નહીં, સ્વપ્ને હું ન ખેદ. સ્વપ્નની અંદર પણ કદાચ જાગતામાં તો સાવધ રહીએ, ત્યાં નથી જ કરવાનું. જમવા બેઠા ને એક નિયમ હોય કે આ નથી ખાવાનું, તો તરત એને બાજુએ મૂકી દેવાય. પણ સ્વપ્નમાં આવી ગયું તો મને નહીં રોકી શકે, કદાચ એ ખવાઈ જશે. પણ સ્વપ્ને ભૂલ ના થાય. એક વસ્તુ યાદ રાખીએ, કદાચ ન કે પણ વિચારથી ભૂલો થઈ જતી હોય છે, વિચારથી વિકૃતિઓની અંદર ઘૂસી પણ જતા હોઈએ છીએ. આ તો સ્વપ્નની વાત કરી છે ઉપરની, કે માણસ વ્યવહારથી નિયંત્રણ રાખે, મનના વિચારથી પણ નિયંત્રણ રાખે, પણ સ્વપ્ન કોઈના નિયંત્રણમાં નથી હોતું. તમે જોજો, સ્વપ્ન એવું હોય કે કોઈ દિવસ અનુભવ્યું ના હોય, જોયું ના હોય, સાંભળ્યું ના હોય, વાંચ્યું ના હોય, છતાંય જો સ્વપ્ન એવું ન અઘાય, સ્વપ્નમાં પણ ન સમજી શકાય. એટલે સ્વપ્ન તો સમજી શકાતું જ નથી, ક્યારે કેવા કેવા પ્રકારનું આવીને ઉભું રહે. તો અહીંયા આગળી તુલસીજીએ પણ એ જ વાત કરી કે જે નહીં ને સ્વપ્ને ઉખી બર નત રઘુબર વિસર. આટલો સરસ ભગવાનનું, ભગવાનના ગુણાનુવાદ ગાવાના, એની અંદર કઈ ખેદ હોતો હશે. પણ એને માટે કહ્યું કે જેને ભગવદ્ કથામાં રસ છે એને એના પ્રત્યે અણગમો નથી, એના માટે જેને ખેદ નથી, ભગવાનના ગુણાનું ગાવામાં ભલે ગમે તું કામ હોય મૂકી દે એક બાજુ, સમય બગડ્યો એમ ન કે, ભગવદ્ નામ જપતા કે કથા એનો સત્સંગ સાંભળતા મારો સમય નકામો ગયો 3 કલાકનો. નહીતર જ્યાં સારો મોટો સત્સંગ થતો હોય ત્યાં 9-9 દિવસની રજા લઈને બેસી જાય. ભલે જો પોતાની આવકમાં કાપ મૂકીને, પોતાના કામની અંદર મૂકી દઈને ભગવદ્ ગુણાનુવાદ ગાવા માટે બેસે સાંભળવા, તો એના માટે કહ્યું કે જીન બરનત રઘુબર વિશદ. આવા ભગવાનના સુંદર ગુણાનુવાદ ગાતા એને આનંદ થાય.